నిత్యం జయంతి యోగిన కామదమోక్షణం శ్రీ ఓంకారాయ నమో నమః. మంగళం భగవాని మంగళం కుల్కొండారి విజయేంద్రమో సుమంగళం నమః సమయస్థానాయ స్వామి భూత్యా చకాస్తే శ్రీ స్వాయ భవాయ సర్వభావ.
సమయసార్ భగవాన్ కుంకుందాచార్య రచిత సమయసార్ తథా భగవాన్ అమృతచంద్రాచార్య రచిత ఆత్మఖ్యాతి టీకా એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. કર્તા કર્મ અધિકારમાં ગાથા 94 અને 95 આપણે પૂરી કરી છે. હવે આગળ સ્વાધ્યાય કરીએ. અજ્ઞાનને કારણે જીવને વિકારી પરિણામ થાય છે અને જે પરિણામ થાય છે એ સાથે રહેલા એના જે ભાવ છે એ ભાવનો એ કર્તા થાય છે અને એ જેનો કર્તા થાય છે એવા એ વિકલ્પો એ ભાવો એ બધા એનું કાર્ય છે, એનું કર્મ છે, એમ એને ભાવ કર્મ બંધાય છે. ગાથા 94 અને 95માં એ રીતે એ વાત આવી કે અજ્ઞાનને લીધે જીવને એનો ઉપયોગ 3 પ્રકારે થાય છે. એટલે મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ એવા 3 પ્રકારના ભાવે એ ઉપયોગ થાય છે અને પછી એમાં એને અનેક પ્રકારના ભાવ થાય છે અને એ ભાવમાં જેવા એ વિકલ્પ કરે છે એનો એ એવા ઉપયોગરૂપ વિકલ્પોનો એવા ભાવનો એ કરતા થાય છે. એટલે જે થાય છે તે અજ્ઞાનને કારણે થાય છે એમ એનું કરતા પણ છે. એનો અહીંયા સરવાળો લેતા જણાવે છે કે તેથી કર્તાપણાનું મૂળ અજ્ઞાને ઠર્યું. એટલે કે કર્તાપણું હોવાનું મૂળ કારણ તો અજ્ઞાન જ છે એમ નક્કી થાય છે. અજ્ઞાન ન હોત તો એ થાત નહીં, જ્ઞાનીને એમ થતું નથી. એટલે અજ્ઞાનીની વાત લીધી છે અને એમાં એ રીતે સમજાવ્યું છે 94 અને 95મી ગાથામાં. એનો અહીંયા સરવાળો લેતા કહે છે કે તેથી કર્તાપણું થાય છે તેનું મૂળ કારણ તો અજ્ઞાન જ છે. અને એની વધારે સ્પષ્ટતા કરતા કુંદકુંદાચાર્ય ભગવાન 96મી ગાથા કહે છે. તો આપણે ગાથા 96 લઈએ. એવમ પરાણિ દ્રવ્યાણી આત્માનમ કરોતિ મંદબુદ્ધિસ્તુ આત્માનમપિ ચ પરમ કરોતિ અજ્ઞાન ભાવેન. ગુજરાતીમાં ગાથા લઈએ. જીવ મંદબુદ્ધિ એ રીતે પરદ્રવ્યને નિજરૂપ કરે, નિજ આત્મને પણ એ રીતે અજ્ઞાન ભાવે પર કરે. ગાથાના અર્થમાં અહીંયા કહે છે કે આ રીતે મંદબુદ્ધિ અર્થાંત અજ્ઞાની, એવમ તુ મંદબુદ્ધિ અજ્ઞાન ભાવેન પરાણી દ્રવ્યાણી આત્મનમ કરોતી. આ રીતે મંદબુદ્ધિ એટલે કે અજ્ઞાની અજ્ઞાન ભાવથી પરદ્રવ્યોને પોતા રૂપ કરે છે. જો મંદબુદ્ધિ એટલે અજ્ઞાની અહીંયા કહ્યું છે, શબ્દ મંદબુદ્ધિ મૂક્યો છે. તો પ્રખર બુદ્ધિ કોણ હોય? પ્રખર બુદ્ધિ જે હોય એ જ્ઞાની હોય. આ અજ્ઞાની મંદબુદ્ધિ જે કહ્યું એમાં આપણે બધા આવી ગયા. પ્રખર બુદ્ધિ જે છે એ તો એવા પ્રખર બુદ્ધિ હોય છે કે એક દિવસમાં 2000 શ્લોક એના અર્થ સાથે કંઠસ્થ કરી શકે. માત્ર કંઠસ્થ કરે એમ નહીં, યાદ રાખી લે એમ નહીં, એના અર્થ સાથે, એના ભાવાર્થ સાથે એને બરાબર સમજી લે એવા જ્ઞાની હોય છે. અને બીજાને પાછા એ જ રીતે સમજાવી શકે એવા, આત્મસાત કરી શકે એવા જ્ઞાની હોય એને પ્રખર બુદ્ધિ કહેવાય. મોક્ષમાર્ગ પ્રકાશકની પ્રસ્તાવનામાં એમ લખવામાં આવ્યું છે કે આ મંદ બુદ્ધિના જીવો માટે અમે લખીએ છીએ. વાંચવામાં એ આવ્યું ત્યારે મેં પ્રશ્ન કર્યો હતો મારા પિતાશ્રીને કે આ મંદબુદ્ધિ કયું છે, તો પછી પ્રખર બુદ્ધિ કેવા હોય? આ મંદબુદ્ધિનાને માટે લખીએ છીએ અને એ પણ સમજાતું નથી, અને જ્યારે એના ઉપર કોઈક વિવેચન કરીને સમજાવે છે ત્યારે સમજાય છે, તો પછી આ જો મંદબુદ્ધિ માટે છે તો પછી પ્રખર બુદ્ધિ કેવા હશે? એટલે આપણે જે આ કંઈ સમજીએ છીએ અને જાણીએ છીએ એવું અભિમાન આપણા મનમાં હોય તો એ કાઢી નાખવા જેવું છે. મંદબુદ્ધિ અર્થાત અજ્ઞાની, આપણે જ્યાં સુધી સમ્યક દર્શન થતું નથી, સમ્યક દર્શન સમ્યક જ્ઞાન વિના આ જીવ અજ્ઞાની જ છે. અહીંયા તો એ અર્થમાં વાત કરી છે કે મંદબુદ્ધિ અર્થાંત અજ્ઞાની, અને અજ્ઞાની છે એટલે અજ્ઞાન ભાવથી પરદ્રવ્યોને પોતા રૂપ કરે છે, અને સાથે જ અપિચ આત્માનામ પરમ કરોતી, અને એની સાથે બીજું પણ શું કરે છે કે પોતાને પરરૂપ કરે છે. પરદ્રવ્યોને પોતા રૂપે કરે છે અને પોતાને પરરૂપે કરે છે. એ કોણ કરે છે? અજ્ઞાની કરે છે. અહીંયા તો એ વાત સમજાવવી છે ને કે અજ્ઞાન છે એ જ કર્તાપણાનું મૂળ કારણ છે. ભગવાન આત્મા ત્રિકાળ નાયક 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 છે, એવા ત્રિકાળ નાયક ભગવાન આત્માને કર્તાપણું છે જ નહીં, એ કોઈનો કર્તા થતો નથી. પણ અજ્ઞાનવશ એ એમ માને છે કે એ પરના કાર્યો કરે છે, પરભાવનો કર્તા થાય છે, વિભાવ ભાવનો કર્તા થાય છે, અને એમ થતાં એને આશ્રવને બંધ થાય છે અને ચાર ગતિના ફેરા થાય છે. તો વાત તો એ કરી કે એ મંદબુદ્ધિ અર્થાત અજ્ઞાની અજ્ઞાનને કારણે પરદ્રવ્યોને પોતા રૂપે કરે છે અને પોતાને પરદ્રવ્ય રૂપે કરે છે, અને 94માં અને 95માં એ બંને બે પ્રકારથી સમજાવવામાં આવ્યું. હવે ટીકા આપણે લઈએ, એમાં વધારે સ્પષ્ટતા કરવામાં આવી છે કે ખરેખર એ રીતે હું ક્રોધ છું ઇત્યાદિની જેમ, અને હું ધર્મદ્રવ્ય છું ઇત્યાદિની જેમ, એ ક્રોધ છું એટલે ક્રોધાદિક ભાવો, ક્રોધ માન માયા લોભ વગેરેના જે ભાવ છે, એ ભાવ જે 94મી ગાથામાં કહેવામાં આવ્યા તે, અને હું ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આકાશ ઉદ્ગળ અન્ય જીવ એમ એ પરદ્રવ્યો એને પોતા રૂપ કરું છું અને પોતાને એ પરદ્રવ્ય રૂપ કરું છું, એવી જે માન્યતા છે એ અજ્ઞાનને કારણે છે, જે વાત 94 અને 95મી ગાથામાં કરવામાં આવી. હું ક્રોધ છું એમ માનતો થકો પોતાના સ્વવિકાર ચૈતન્ય પરિણામનો આત્મા કરતા થાય છે, વિકાર સહિતના ચૈતન્ય પરિણામો એનો આત્મા કરતા થાય છે, એમાં એ ક્રોધ માન માયા લોભ એ 16 પ્રકારની વાત લીધી છે એવા ભાવે થાય છે, અને હું ધર્માદિક 6 દ્રવ્ય છું એમ માનતો થકો પોતાના સ્વઉપાધિક ચૈતન્ય પરિણામનો આત્મા કરતા થાય છે, એ 95મી ગાથામાં લીધું. 94મી ગાથામાં સ્વવિકાર ચૈતન્ય પરિણામનો કરતા, અને 95મી ગાથામાં સ્વઉપાધિક ચૈતન્ય પરિણામનો કરતા, એમ બે પ્રકાર કયા એટલે બે પ્રકારથી ચૈતન્ય પરિણામ કહેવામાં આવ્યા, એક વિકારી ચૈતન્ય પરિણામ અને બીજા ઉપાધિક ચૈતન્ય પરિણામ. એટલે હું ક્રોધ છું, માન છું, માયા છું, લોભ છું, રાગ છું, દ્વેષ છું, એવા જે 16 બોલ લેવામાં આવ્યા એ વિકાર સહિતના ચૈતન્ય પરિણામ અને હું અન્ય જીવ છું, પુદગળ છું વગેરે જે છ દ્રવ્ય છું એમ જે 95મી ગાથામાં લીધું એમાં હું કોઈનો પિતા છું, આ મારો દીકરો છે, આ મારી પત્ની છે, આ મારી દીકરી છે, આ મકાન મારું છે, ધન સંપત્તિ મારા છે, એ બધું જ આવી જાય. એ બધાને પોતાના રૂપે કરે અથવા પોતે એ રૂપે થાય અને એમ કરીને એ પરદ્રવ્યોને પોતા રૂપ કરે છે અને પોતાને પરદ્રવ્ય રૂપ કરે છે. એટલે શું કહ્યું કે ખરેખર એ રીતે હું ક્રોધ છું ઇત્યાદિની જેમ અને હું ધર્મદ્રવ્ય છું ઇત્યાદિની જેમ આત્મા પરદ્રવ્યોને પોતા રૂપ કરે છે અને પોતાને પણ પરદ્રવ્ય રૂપ કરે છે. તેથી આ આત્મા શું થાય છે તો એ કહેતા પહેલા વચમાં એક બીજી વાત મૂકે છે કે જોકે તે સમસ્ત વસ્તુઓના સંબંધથી રહિત બેહદ શુદ્ધ ચૈતન્ય ધાતુમય છે તો પણ, આવું છે છતાં પણ, આ આત્મા પરદ્રવ્યને પોતા રૂપે કરે છે અને પોતાને પરદ્રવ્ય રૂપે કરે છે. તેથી અજ્ઞાનને લીધે જ સવિકાર અને સઉપાધિક કરાયેલા ચૈતન્ય પરિણામ વાળો હોવાથી તે પ્રકારના પોતાના ભાવનો કરતા પ્રતિભાસે છે. હવે જે પેલી વચમાં વાત લીધી એને આપણે જરાક લઈએ કે જોકે તે સમસ્ત વસ્તુઓના સંબંધથી રહિત, સમસ્ત વસ્તુઓના સંબંધથી રહિત, કોઈની સાથે જેને સંબંધ નથી એવો બેહદ શુદ્ધ, પૂર્ણ શુદ્ધ છે, એની શુદ્ધતાની શું વાત કરવી, બેહદ શુદ્ધ ચૈતન્ય ધાતુમય છે ભગવાન આત્મા. ખરેખર તો શુદ્ધ છે, ચૈતન્ય ધાતુમય એમ કહ્યું. ચેતના 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 સિવાય બીજું શું છે? અનંત ગુણોનો પિંડ ભગવાન આત્મા એ કેવો છે કે બધી જ વસ્તુઓ, જગતના બધા જ પદાર્થો અને એના લક્ષ્ય થતા જીવના ભાવો એ બધાથી રહિત છે, એટલે એ બેહદ શુદ્ધ ચૈતન્ય ધાતુમય છે. તો પણ એને અજ્ઞાનને લીધે આ વિકારી અને ઉપાધિક ચૈતન્ય પરિણામ થાય છે. એ ચૈતન્ય પરિણામ છે, એને ચૈતન્ય પરિણામ કહી અને અહીંયા એમ દર્શાવ્યું છે કે એ ભાવ જીવના છે અને એ થવાનું મૂળ કારણ એનું અજ્ઞાન છે. એટલે અજ્ઞાનીને એવા ભાવ થાય છે અને એવા ભાવનો એ કરતા થાય છે અને એ ભાવ એનું કર્મ છે, કાર્ય છે. અને પરિણામ શું આવે એવું થાય એટલે આશ્રવ અને બંધ. એટલે અહીંયા કર્તા કર્મ અધિકારમાં એ કર્તા થયો એનું કારણ તો અજ્ઞાન છે, કંઈ એનો સ્વભાવ નથી. એનો સ્વભાવ તો કેવો છે? બેહદ શુદ્ધ છે. એ તો જ્ઞાન સ્વભાવી છે, ચૈતન્ય ધાતુમય છે, તો હોવા પણે છે. અનંત ગુણોનો પિંડ ભગવાન આત્મા હોવા પણે એ દ્રવ્ય છે, શુદ્ધ દ્રવ્ય, બેહદ શુદ્ધ. એની શુદ્ધતાની તો શું વાત થાય? અને એ એવો શુદ્ધ ત્રણેય કાળે રહે છે. અશુદ્ધતા એનામાં ક્યારેય આવતી નથી, વ્યાપતી નથી. અશુદ્ધતા તો એને છે જ નહીં, એવો બેહદ શુદ્ધ છે. છતાં પણ જે કંઈ થાય છે તે અજ્ઞાનને કારણે થાય છે અને એ થાય છે તો એ દ્રવ્યમાં નથી થતું પણ પર્યાયમાં થાય છે, એની દશામાં થાય છે. અને જે કંઈ થાય છે તે બધું ક્ષણિક છે, એ શાશ્વત નથી, એ કાયમ રહેવાવાળું નથી. એટલે એવી શુદ્ધ ચૈતન્યમય ચીજ છે, છતાં પણ અજ્ઞાનને કારણે વિકારી અને ઉપાધિક એવા ચૈતન્ય પરિણામ થતા હોવાથી તે પ્રકારના પોતાના ભાવનો એ કરતા દેખાય છે, પ્રતિભાસે છે. આ રીતે ભૂતાવિષ્ટ પુરુષની જેમ અને ધ્યાનાવિષ્ટ પુરુષની જેમ, જો ભૂતાવિષ્ટ એટલે જેના શરીરમાં ભૂત પ્રવેશ્યું છે ને એવો ભૂતાવિષ્ટ, અને ધ્યાનાવિષ્ટ એટલે જે ધ્યાનમાં છે, ધ્યાન કરે છે એવો ધ્યાનાવિષ્ટ. જો ધ્યાનનો અર્થ અહીંયા આત્મધ્યાન નથી લેવાનો, અહીંયા ધ્યાનની વાત કરી છે એટલે કે જે એકાગ્રતા કરે છે એ. અને ભૂતાવિષ્ટ એમ બે ઉદાહરણ અહીંયા લીધા છે કે આ રીતે ભૂતાવિષ્ટ પુરુષની જેમ અને ધ્યાનાવિષ્ટ પુરુષની જેમ, એ બંને ઉદાહરણ તરીકે લેવામાં આવ્યું છે. એટલે અહીંયા આપણે આત્મધ્યાન જે કર્યું છે, નિર્વિકલ્પ ધ્યાનનો પુરુષાર્થ આપણે કરીએ છીએ, અને જે ધ્યાનની વાત છે એ ધ્યાનની વાત નથી. અહીંયા તો સમજાવવા માટે ઉદાહરણ લેવામાં આવ્યું છે કે એક પુરુષ કે જેની અંદર એ ભૂત પ્રવેશ્યું છે એ એવો ભૂતાવિષ્ટ, અને બીજો જે એકાગ્રતા કરી રહ્યો છે એવો ધ્યાનાવિષ્ટ પુરુષ, એ બંનેના ઉદાહરણ લઈ અને આપણને અહીંયા સમજાવે છે કે એની જેમ આત્માને કર્તાપણાનું મૂળ અજ્ઞાન ઠર્યું અને તે પ્રગટ દ્રષ્ટાંતથી સમજાવવામાં આવે છે. જેમ ભૂતાવિષ્ટ પુરુષ અજ્ઞાનને લીધે ભૂતને અને પોતાને એક કરતો થકો, મનુષ્યને અનુચિત એવી વિશિષ્ટ ચેષ્ટાના અવલંબન સહિત ભયંકર આરંભથી ભરેલા અમાનુષ વ્યવહારવાળો હોવાથી તે પ્રકારના ભાવોનો કરતા પ્રતિભાસે છે. જેના શરીરમાં ભૂતનો પ્રવેશ થયો છે તે પોતાને અને ભૂતને એકરૂપે કરતો એનું જે પરિણમન છે એ કેવું થાય છે? એના શરીરમાં ભૂતનો પ્રવેશ છે એટલે જે પેલું ભૂત પ્રવેશ્યું છે ને જે કંઈ કરે છે એ રૂપ પોતે થાય છે, એ ચેષ્ટા જાણે કે પોતે કરે છે. જેમ કે એના શરીરમાં ભૂતનો પ્રવેશ હોય એને જે ચેષ્ટા થાય એ પેલું ભૂત કરતું હોય ત્યારે પણ એ એમ જ કહે છે કે હું એ છું, હું આ છું, હું તે છું, અને એમ કરી અને પછી એ પોતે પાછો એમ માને એમ જ એ પરિણમે છે એવી રીતે. એટલે બધી પોતાની જે ચેષ્ટા થાય છે એ બધી પેલા ભૂતને કારણે છે, એ ભૂત કરાવે છે, કરે છે, છતાં પણ એ ચેષ્ટા પોતાની છે, પોતે એ છે એમ કરે છે. એટલે ઘડીકમાં એ દાંત કાઢે, ઘડીકમાં એ હાથ પગ પછાડે, ધૂણવા લાગી જાય, દોડે, ભાગે, એ ગમે તેમ બકવાસ કરે, બૂમબરાડા પાડે, એ રડવા લાગે ને હસવા લાગે ને ગમે તે કરે, તો એ બધું જે કંઈ કરે છે એ કંઈ માણસને શોભે એવું તો કરતો નથી, એ મનુષ્યને શોભે એવી કોઈ એની ચેષ્ટા નથી. એટલે એ મનુષ્યને અનુચિત એટલે ઉચિત નહીં તેવું છે, મનુષ્યને જે અનુચિત છે. એટલે અહીંયા કહે છે કે એ જે કંઈ કરે છે એ બધું મનુષ્યને અનુચિત બધો વ્યવહાર છે, અને એવી એ વિશિષ્ટ ચેષ્ટાના અવલંબન સહિત એ ભયંકર આરંભથી ભરેલા અમાનુષ વ્યવહારવાળો થાય છે. મનુષ્યનો વ્યવહાર એવો હોતો નથી, અમાનુષ એટલે મનુષ્યને ન હોય તેવો એવા વ્યવહારવાળો એ થાય છે. પેલું ભૂત પ્રવેશ કરી ગયું છે ને અંદર, એટલે ભૂતને લીધે થઈને એ ધૂણે છે, બોલે છે, બકવાસ કરે છે, ગમે તે કરે છે, તો એ મનુષ્યપણાને શોભે નહીં એવો બધો એનો અનુચિત વ્યવહાર છે, ઉચિત નથી, મનુષ્યને ઉચિત વ્યવહાર છે જ નહીં એવો એ અમાનુષ વ્યવહારવાળો થાય છે. અને એવો થાય છે એટલે એ એ ભાવનો કરતા આપણને જણાય છે, પ્રતિભાસે છે. હવે આ તો ઉદાહરણ લેવામાં આવ્યું અને એના ઉપરથી આપણને હવે અહીંયા સિદ્ધાંત સમજાવવાનો છે. તો સિદ્ધાંતમાં હવે અહીંયા સમજાવતા કહે છે કે તેવી રીતે આ આત્મા પણ અજ્ઞાનને લીધે જ ભાવ્ય ભાવકરૂપ પરને અને પોતાને એક કરતો થકો, અવિકાર અનુભૂતિ માત્ર જે ભાવક તેને અનુચિત એવા વિચિત્ર ભાવ્યરૂપ ક્રોધાદિક વિકારોથી મિશ્રિત ચૈતન્ય પરિણામ વિકારવાળો થાય છે અને તે ભાવનો કરતા એ પ્રતિભાસે છે. પેલો ભૂતનો પ્રવેશને કારણે જે રીતે વર્તે છે એની સાથે અહીંયા તુલના કરી અને સમજાવ્યું છે ઉદાહરણ લઈને કે અજ્ઞાનને લીધે પેલું ભૂતનો પ્રવેશને લીધે હતું, અહીંયા અજ્ઞાનને લીધે ભાવ્ય ભાવક રૂપ પરને અને પોતાને એક કરતો થતો, પેલા ભૂતને અને પોતાને એક કરતો હતો. ભૂતની જે કંઈક ચેષ્ટાઓ જે હતી એને પોતારૂપે કરતો હતો અને એક મનુષ્યને ન શોભે એવી રીતે એ બધી ચેષ્ટાઓ હતી, એ મનુષ્યનો વ્યવહાર ન હતો. એ રીતે અહીંયા આ કંઈક આત્માને શોભે નહીં એવો એ વ્યવહાર છે. એ કંઈ આત્માનો વ્યવહાર હોઈ શકે નહીં. શુદ્ધ ભગવાન આત્મા ત્રિકાળ નાયક નાયક એને ન શોભે એવા એ વ્યવહાર, એવા એ પરિણામ રૂપે થાય છે, એની એવી એ દશા થાય છે. એટલે અજ્ઞાનને લીધે એ ભાવ્ય ભાવક રૂપ પરને અને પોતાને એક કરતો. અહીંયા ભાવ્ય એ પર અને ભાવક પોતે થઈ જાય છે. હવે ખરેખર તો ભાવક કોણ છે? અગાઉની ગાથામાં આપણે જે જોઈ ગયા એ પ્રમાણે તો ભાવક તો પેલા કર્મના ઉદય છે, એને કારણે જે સંયોગો છે એ ભાવક છે અને એની સાથે એ જોડાય છે તો એ ભાવ્ય ભાવે થાય છે એમ આપણે સમજ્યા હતા. એટલે અહીંયા પોતે ભાવક થઈ જાય છે અને જે વિકારી પરિણામ વિકારી ભાવ થયા એ એનું ભાવ્ય થાય છે એમ એ એકરૂપતા કરે છે. ખરેખર ભાવક કર્મ છે અને જે પરિણામ છે એ એનું ભાવ્ય છે. એને બદલે એ પરને પોતારૂપે કરે છે એટલે પોતે ભાવક અને જે વિકારી પરિણામ જે થયા એ એનું ભાવ્ય એમ એ કરે છે. ખરેખર એની દશા કેવી હોવી જોઈએ? પોતે જેવો શુદ્ધ છે એવા શુદ્ધપણે હોવું જોઈએ. એટલે એવા આત્માને ન શોભે એવા આત્માને તો અવિકાર અનુભૂતિ હોય. વિકાર વિનાની, કોઈપણ પ્રકારના વિકાર વિનાની અનુભૂતિ હોય એને બદલે એ વિકારી ભાવે પરિણમે છે. એટલે અહીંયા એમ કહ્યું કે અવિકાર અનુભૂતિ માત્ર જે ભાવક આત્મા કેવો છે, વિકાર વિનાની અનુભૂતિ વાળો ભાવક છે એટલે એમ એ ભાવક હોવો જોઈએ. પણ એને ઉચિત નહીં અને એને અનુચિત એવા ભાવ્યરૂપ ક્રોધાદિ વિકારો જે થાય છે એનો એ ભાવક થાય છે. અવિકારી અનુભૂતિ એવો એ ભાવક ત્રણેય કાળ છે, પણ એને અનુરૂપ નથી થતો, એને ઉચિત ન થતા, એને જે અનુચિત છે એને ઉચિત નથી એવા વિચિત્ર ભાવ્યરૂપ ક્રોધાદિ ભાવો વિકારો, એ વિકારોનો કરનારો એનો ભાવક એવા એ ચૈતન્ય પરિણામવાળો, એટલે કે વિકાર સહિતના ચૈતન્ય પરિણામવાળો થવાથી એવા ભાવનો એ કરતા પ્રતિભાસે છે. શું વાત કરી? કે ભૂતાવિષ્ટ પુરુષ એ અજ્ઞાનને કારણે ભૂતને અને પોતાને એક માને છે, આ ઉદાહરણ લીધું. એટલે ભૂત શરીરમાં પ્રવેશ કરીને જે અનેક પ્રકારે ચેષ્ટા કરે છે તે હું છું એમ તે માને છે, એ ઉદાહરણની સાથે સરખાવતા અહીંયા એમ કહ્યું કે તેવી જ રીતે પર્યાયમાં જે પુણ્ય પાપના ભાવ થાય છે, પર્યાયની અંદર એને જે પુણ્ય અને પાપના ભાવ થાય છે તે હું છું એમ અજ્ઞાની માને છે. વાસ્તવમાં ભૂતની જેમ તે પુણ્ય પાપના ભાવ એ ખરેખર તો આત્માના નથી. જેમ ભૂત જે છે એ એનામાં પ્રવેશ્યું છે એ એનું નથી, એની સાથે ખરેખર એને કંઈ સંબંધ નથી. પણ પેલું ભૂત પ્રવેશ્યું છે અને જેમ થાય છે અનેક પ્રકારે ચેષ્ટા, એવી રીતે આ પુણ્ય પાપના ભાવ ખરેખર આત્માના નથી. પણ એ પુણ્ય પાપના ભાવ હું છું એમ માનવા વાળો, પેલું ભૂત જે કરે એ બધું હું છું એવી રીતે આ પુણ્ય પાપના ભાવ હું છું એમ જે માને છે એવો એ અજ્ઞાની જીવ ભૂતાવિષ્ટ પુરુષના જેવો જ છે, જેમાં ભૂતનો પ્રવેશ થયો છે એવો જ છે. એટલે એમ કરી અને એ વિકાર સહિતના પરિણામનો કર્તા થાય છે. ચૈતન્ય પરિણામ જ છે પણ એ કેવા છે? વિકાર સહિતના. ખરેખર તો વિકાર વિનાના અવિકારી પરિણામ એના હોવા જોઈએ. અવિકાર અનુભૂતિ માત્ર જે ભાવક ભાવ એનો હોય વિકાર વિનાનો, પોતાના સ્વરૂપના લક્ષે જે રહ્યો છે એનો જે ભાવ છે તે અવિકારી અને પોતે પોતાના સ્વભાવ ભાવની અનુભૂતિ કરે છે. એટલે અવિકારી અનુભૂતિ માત્ર જે ભાવક એવો એ ભગવાન આત્મા, એને આ બધું શોભે નહીં, એને બધું આ ઉચિત નથી, એને બધું આ અનુચિત છે. અને એ અનુચિત એ શું છે? તો કે ક્રોધાદી ભાવો જે છે, રાગ દ્વેષના જે ભાવ છે, વિકારી ભાવ છે, એ બધું એને અનુચિત છે. પણ એવા ક્રોધાદી ભાવ્ય રૂપે, એવા વિકારી ભાવ રૂપે એના ચૈતન્ય પરિણામો થાય છે અને એમ થતાં એ એવા ભાવનો કરતા પ્રતિભાસે છે. ગુરુદેવે આના વિશે જે સમજણ આપી છે એને આપણે સાથે લઈએ એટલે વધારે સ્પષ્ટતા થશે. ગુરુદેવ કહે છે કે આ આત્મા અજ્ઞાનના કારણે ભાવ્ય ભાવક રૂપ પરને અને પોતાને એક કરે છે. મોહ કર્મ તે ભાવક કર્મ છે એ ભાવક છે, ખરેખર તો એમ જ છે. મોહ કર્મ તે ભાવક, અગાઉ આ વાત આવી ગઈ છે, ભાવક એ કર્મ છે. અને પુણ્ય પાપના વિકારી ભાવ તે એનું ભાવ્ય, એ બેને અજ્ઞાની પોતાનાથી એક રૂપ માને છે. નિશ્ચયથી કર્મ ભાવક, નિશ્ચયથી તો શું છે? કર્મ છે તે ભાવક છે અને શુભાશુભ રાગ તેનું ભાવ્ય છે. પરંતુ હું ભાવક અને શુભાશુભ રાગ એ મારું ભાવ્ય છે. ભાવક ખરેખર તો કોણ છે? એ મોહનીય કર્મ લઈએ, કોઈ પણ કર્મ લઈએ તો કર્મ છે તે ભાવક છે અને એના ઉદય વર્તે છે અને જે પરિણામ જે થાય છે એ રૂપે જો એ થાય તો પોતે એનું ભાવ્ય થાય, એટલે એ ભાવ્ય થયો. પણ જો જાગૃત છે અને એને દ્રષ્ટા જ્ઞાતા પણ માત્ર જુએ છે કે આ કર્મનો ઉદય આવ્યો એને કારણે આ થઈ રહ્યું છે, હું એનાથી જુદો છું, તો એ ભાવ્ય થતો નથી. એટલે ભાવ્ય ભાવક ભાવ એને નથી, પણ અજ્ઞાનીને તો એમ નથી. અજ્ઞાની તો પેલું ભાવક એવું કર્મ અને એના ઉદયને કારણે જે ભાવ્ય છે એ રૂપે થઈ જાય છે. એટલે શુભાશુભ ભાવ, શુભ રાગ રૂપે થવું જે ભાવ્ય, એને એ પોતા રૂપે માને છે. એટલે પોતે ભાવક છે, હું કરું છું, ભાવક એટલે કરનારો થઈ જાય છે. ખરેખર એ કરનાર તો પેલું કર્મ છે, કર્મના ઉદયને કારણે એ થઈ રહ્યું છે. કર્મના ઉદયને કારણે જે થઈ રહ્યું છે એને એ એમ માને છે કે હું કરું છું. જો ઉદાહરણથી વાત વધારે સ્પષ્ટ થશે, સમજવા જેવી આ વાત છે કે પ્રભુ તમને એવા કર્મનો ઉદય આવ્યો છે એટલે તમને સારી જોબ મળી, એટલે તમે એમ માનો છો કે આ જોબ મને મળી કેમ કે મેં એને માટે પ્રયત્ન કર્યો, મારો પુરુષાર્થ છે. લગભગ 80% માણસોને આવી માન્યતા છે. સ્વાધ્યાયમાં બેઠા હોય, સ્વાધ્યાય રોજ કરતા હોય, છતાં એમ જ થતું હોય કે આ બધું આપણે કરીએ તો છીએ ને અને કરવું પડે ને. આપણે પ્લાનિંગ નથી કરતા ક્યાંય જવું હોય તો, પ્લાનિંગ કરીએ જ છીએ ને. તો પ્લાનિંગ થાય છે એનો અર્થ શું છે? કે આપણે કરી શકીએ છીએ તો પ્લાનિંગ કરીએ છીએ. પ્લાનિંગ શા માટે થાય છે? અને એમ કરીએ છીએ, રિઝ્યુમી બનાવીએ છીએ, મોકલીએ છીએ એટલે જોબ મળે છે ને. અને જોબ કરીએ છીએ, રોજ જઈએ છીએ એટલે પગાર મળે છે, પૈસા મળે છે ને. આટલી સરળ વાત છે ને, તમે અમને શું વાત સમજાવી રહ્યા છો? લોકોને તો આમ થાય, જેને શાસ્ત્રનો અભ્યાસ ન હોય ને એને આમ જ થાય. પ્રભુ એ તો પૂર્વે જેવા કર્મ કર્યા હતા, જેવા કર્મ વાંધ્યા છે એ કર્મ ઉદયમાં આવ્યા છે, માટે એ લક્ષ્મી પૈસા એ તમારી સમીપમાં આવે છે તો આવે છે. કે તમે અત્યારે પ્રયત્ન કરો છો એને કારણે આવે છે એમ નથી, એ પૂર્વે બાંધેલા કર્મનો ઉદય છે એટલે આવે છે. પૂર્વે બાંધેલા કર્મના ઉદયને કારણે તમને જોબની ઓફર મળી, હવે જોબની ઓફર મળી અને જોબની ઓફર પછી તમને લક્ષ્મી મળવાની છે, આ બધું પણ એ પૂર્વે બાંધેલા કર્મને કારણે જ છે. એની સામે તમે તમારું રિએક્શન કઈ રીતે બતાવો છો કે જાણે હું કરું છું, હું હોશિયાર છું, મેં કર્યું માટે, અને એમ એવા ભાવે પ્રવૃત્ત થઈ અને નવા કર્મ બાંધો છો, એટલે ભાવક થઈ જાઓ છો. જે ફળ આવ્યું છે એને જુદું નથી પાડી શકતા. પૂર્વ કર્મનું ઉદયમાં આવવાને કારણે આવેલું ફળ એ કર્મફળ ચેતના કહેવાય. એ કર્મફળ ચેતના જે છે એને તમે તમારાથી જુદી નથી પાડી શકતા, એટલે એમ જ માનો છો કે એ બધું મારું છે અને હું એમાં કરું છું. એ વાત અહીંયા સમજાવી દીધી છે કે ભાવ્ય ભાવક રૂપ એ પરને પોતા રૂપે કરે છે. ગુરુદેવે બહુ સરસ વાત સમજાવી છે કે અજ્ઞાની એને પોતાથી એક રૂપ માને છે. નિશ્ચયથી તો એ કર્મનો ઉદય છે, નિશ્ચયથી કર્મ એ ભાવક છે અને એને કારણે જે થઈ રહ્યું છે એની સામે પોતે જુદો છે, ભગવાન આત્મા છે, નાયક છે એમ એને રહેવું જોઈતું હતું. એને બદલે એનાથી જુદો નહીં પડતા એની સાથે થઈ જાય છે અને એ રૂપે થઈ જાય છે અને શુભાશુભ ભાવ રૂપે પરિણમે છે. એટલે શુભાશુભ ભાવ રૂપે પરિણમે છે અને એ ભાવ જે છે તે મારું છે એનો કરતા પોતે થાય છે. એટલે ભાવક પોતે, પેલું કર્મ ભાવક નહીં, એને બદલે પોતે ભાવક, અને આ જે ભાવ થયો એ પોતાનો એમ એ અજ્ઞાની માને છે. હું ભાવક અને શુભાશુભ રાગ મારું ભાવ્ય છે એમ અજ્ઞાની માને છે. રાગથી ભિન્ન પોતે તો શુદ્ધ ચૈતન્યમય એક જ્ઞાયક છે એ તો વાત ભૂલી જાય છે. એને આવું બધું હોય નહીં, એ આવા શુભાશુભ ભાવનો એ ભાવક હોઈ શકે જ નહીં. એનામાં એવો ગુણ જ નથી કે જેને કારણે એવો એ શુભાશુભ ભાવ રૂપે થાય. આ વાત બધી ભૂલી જાય છે. શાસ્ત્રનો અભ્યાસ કરે ત્યારે યાદ હોય અને પછી ભૂલી જાય. એટલે યાદ રાખે છે ને, ગોખે છે ને, એટલે માત્ર એ વાત ગોખવામાં, યાદ રાખવામાં રહી ગઈ. એને પકડી અને એને એના ઉપર મનોમંથન ચિંતવન જો ચાલુ કરે તો એનું કામ થઈ જાય, પણ એ કરતો જ નથી ભાઈ. એ જ મોટો વાંધો છે. અનાદિથી આમ જ થાય છે. શાસ્ત્રનો અભ્યાસ કરે ને પછી તો ડાઈ ડાઈ વાતો બધી કરે, બાકી એવું નથી. એમ પણ કહે કે નિયમસારમાં આમ છે, આવા ભાવ ભાવક માટે 50મી ગાથામાં આમ છે, અને અહીંયા આમ સમયસારમાં આ 93-94મી ગાથામાં આ રીતે વાત આવીને 95માં આમ કહ્યું ને બધું બોલે. ભાઈ એ બધું વાત બરાબર, પણ જ્યારે તું જીવનમાં 23 કલાક જે રીતે વર્તે છે એ જોતા તો એમાંનું તારામાં કંઈ દેખાતું નથી. એનો પુરુષાર્થ વર્તવો જોઈએ ને, એનો પુરુષાર્થ સાથે જ થાય ને. ધર્મ કે જીવનથી જુદો છે કે જીવન એ જ ધર્મમય હોય. એક વાત યાદ આવે છે, પહેલા પણ ઘણી વાર આ વાત કરી છે. અમારે અહીંયા બાજુમાં આપણી સાથે સ્વાધ્યાયમાં બેસે છે નરેન્દ્રભાઈ, તે આજે નથી. નરેન્દ્રભાઈ ઘણી વાર આ વાત કરે કે ઝવેરી બજારમાં અહીંયા જઈએ ને પછી વાત કરતા હોઈએ અને એની સાથે કઈ વાત આપણે જઈને જ હોય અને મોટા ચડાવવા લેતા હોય, ઘણું ધર્મ કરતા હોય, દાન પુણ્ય કરતા હોય, અને એની સાથે આપણે જયારે વાત કરીએ, એટલે આપણે જયારે ધંધાની વાત કરીએ ત્યારે એ વાત એમ કરે કે જુઓ આ તો આમ રહેશે. પછી આપણે કહીએ ભાઈ આ તો બરાબર નથી, આ તો અનિતિ કહેવાય, આ તમે ખોટું કરો છો, આવી રીતે થોડું હોય. એટલે કે ચોખ્ખી અનિતિ કરતા હોય ત્યારે આપણે એમ કહીએ કે ભાઈ તમે આવા ધાર્મિક થઈને આવું અનિતિ કરો એ બરાબર ના કહેવાય. ત્યારે એ એમ કે ધંધામાં ધર્મને નહીં લાવો. શું ધંધામાં વચમાં ધર્મ નહીં લાવો તમે? બોલો. ધર્મ અને ધંધો જુદો. ધર્મ તો માત્ર 1 કલાક કરવા માટે, બોલી બોલવા માટે, પોતાની પ્રતિષ્ઠા વધારવા માટે, અને બાકી ધંધો ધંધાને ઠેકાણે, ધર્મ ધર્મને ઠેકાણે, બે જુદું. હવે આવી માન્યતાઓને આવી રીતે જે જીવન પૂરું કરે છે એ વિચારા શું કરશે? મનુષ્ય થયા પણ એ પ્રાણી જેવા જ છે. પ્રાણીને તો બિચારાને ખબર નથી, અને આને ખબર છે, આટલો અભ્યાસ કરે છે, છતાં એ પ્રાણી જેવો જ થઈ રહ્યો છે. અહીંયા તો એ વાત કરે છે કે ભાઈ, એવા શુભ ભાવ કે અશુભ ભાવ, વિકારી ભાવ એવા ભાવે તું પરિણમી શકે એવું તારું સ્વરૂપ જ નથી. તું તો સદાય ચૈતન્ય છો, જ્ઞાયક માત્ર છો, અને જેને એવી જ્ઞાયક માત્ર હું છું એવી જેને દ્રષ્ટિ થઈ છે એ તો દ્રષ્ટા ભાવે છે, જ્ઞાતા ભાવે છે. એને તો એ વિકારી પરિણામોનું કરતા પણ છે જ નહીં, એનો એ ભાવક થતો જ નથી, એની સાથે એકરૂપતા કરતો જ નથી. પણ એ પોતે ચૈતન્યમય જ્ઞાયક માત્ર હું છું એવી જેને દ્રષ્ટિ નથી થઈ એવો એ અજ્ઞાની બધી જગ્યાએ દયા, દાન, વ્રત આદિના ભાવ હોય કે હિંસા, ચોરી, જુઠ્ઠાના ભાવો હોય એ બધા સાથે અનેક વિકલ્પો રૂપે એ ચેષ્ટા કરે છે અને એને પોતાની માને છે, એની સાથે એ એકરૂપતા કરે છે, એમાં તન્મય થઈ જાય છે. અને એમ કરતા એને ઘણા કર્મનો બંધ પડે છે. એટલે એ પરને પોતાનું કરે છે, પોતે પરરૂપે થઈ જાય છે. જે એનું નથી, જે ભાવ એના નથી, એને પોતાના કરે છે. અને પોતે જે ભાવક નથી એ પોતે એ પરરૂપે, એટલે પેલા કર્મના ઉદય રૂપે પોતે થઈ જાય છે, એટલે ભાવક થઈ જાય છે. અહીંયા બે વાત લીધી છે ને, પરને પોતારૂપ કરે અને પોતાને પરરૂપ કરે છે. એટલે આ વિકારી ભાવની વાત લીધી, જે 94મી ગાથામાં લેવામાં આવી હતી એની વાતને આ દ્રષ્ટાંત દ્વારા અહીંયા સમજાવવામાં આવી. ગુરુદેવે આ સંબંધી બહુ સરસ વાત મૂકી છે 55મા પાના ઉપર, પ્રવચન રત્નાકર ભાગ 5મો એના 55મા પાના ઉપર છેલ્લા પેરેગ્રાફમાં, કે પુણ્ય પાપના ભાવ તે મોહકર્મનું ભાવે છે. કોનું ભાવે છે? મોહકર્મનું ભાવે છે. છતાં આ વિકારી ભાવ પોતાનું એટલે આત્માનું ભાવે છે એવી માન્યતાના વળગાડથી, આ માન્યતાનો વળગાડ, પેલો ભૂતનો વળગાડ હતો એને બદલે આવી ઊંધી માન્યતાનો વળગાડ એને પેઠો છે. આ જીવને અનાદિનો આવી ઊંધી માન્યતાનો વળગાડ પેસી ગયો છે. મોહકર્મનું જે ભાવ્ય છે, મોહકર્મનું ભાવ્ય, પેલા ભૂતનું જે કાર્ય થઈ રહ્યું છે એને એ પોતાનું સમજે છે. એ જ રીતે આ જીવ આ જે મોહકર્મનું ભાવ્ય છે, મોહકર્મનું ભાવ્ય એટલે એને કારણે જે થતા ભાવ મિથ્યાત્વ, એને એ પોતાનું સમજે છે. એટલે ગુરુદેવે એને માટે એને સરસ શબ્દ મૂક્યો છે, કેમ કે ઉદાહરણ પણ એવું લીધું છે ને, ભૂતનું ઉદાહરણ લીધું છે, એટલે ભૂતના ઉદાહરણમાં તો ભૂતનો વળગાળ હોય ને. એટલે અહીંયા ગુરુદેવ કહે છે કે જે પુણ્ય પાપના ભાવ જે મોહકર્મનું ભાવ્ય છે, છતાં આ વિકારી ભાવ પોતાનું ભાવ્ય છે એવી ઊંધી માન્યતાના વળગાડથી ભૂતાવિષ્ટ પુરુષની જેમ અજ્ઞાની જીવ પાગલ ગાંડો થઈ ગયો છે. પેલું ભૂત વળગ્યું છે અને પેલો ગાંડો થઈ ગયો છે, અને એને એ પેલા ભૂતના વળગાડને લીધે ભૂતની બધી ચેષ્ટા પોતાની લાગે છે, પોતાની માને છે. એવી રીતે અહીંયા આ મોહનીય કર્મ જે છે એનું જે ભાવ્ય, એ ભાવ્યને પોતાનું માને છે. મોહનીય કર્મના ભાવ્યને લીધે શું થાય? મોહનીય કર્મનો ઉદય હોય એટલે શું થાય? મોહનીય કર્મના ઉદયને કારણે એને શું થાય છે? એને મિથ્યાત્વ થાય છે. એ મિથ્યાત્વના ભાવ જે છે એ એના નથી, એ મિથ્યાત્વ થવાનું કારણ એનું નથી, એ મોહનીય કર્મનો ઉદય છે. એનાથી એને જુદા રહેવાનું છે, એ પોતે જુદો છે ને જુદા રહેવાનું છે, કંઈ જુદો નથી ને જુદા પડવાનું છે જ નહીં. પણ બિચારો ગાંડો થયો છે, મોહનીય કર્મનું ભાવ્ય જે છે એનો એને વળગાડ લાગ્યો છે, એટલે એ માન્યતાના વળગાડથી પેલા ભૂતાવિષ્ટ પુરુષની જેમ એ પણ અજ્ઞાની જીવ પાગલ ગાંડો થઈ ગયો છે. જેને ભૂત વળગ્યું હોય તેને મર્યાદિત કાળનું અને વધારેમાં વધારે એક ભવનું ગાંડ પણ રહે છે. જો આ વાત સમજવા જેવી છે, ભૂત વળગ્યું હોય તો જે ભાવમાં વળગ્યું, જે ભાવમાં એ છે ત્યાં એને એવું ગાંડ પણ રહે, એવું બધી ચેષ્ટાઓ થયા કરે, એ બધું ચાલ્યા કરે. પણ આ શરીર આદિ મારા અને પુણ્ય પાપના ભાવ મારા એમ જેને માન્યું છે ને, એવી ઊંધી માન્યતાનું ભૂત જેને વળગ્યું છે ને, એનું ગાંડપણ તો અનાદિનું છે ને અનંતકાળથી છે. પેલું તો એક ભવ માટે રહે છે, આ તો કેટલાય ભવોથી ચાલ્યું આવે છે. આપણને એવું ભૂત વળગેલું જ છે. શેનું ભૂત વળગેલું છે આપણને અત્યારે? મોહ કર્મના ભાવ્યનું ભૂત આપણને વળગેલું છે. માટે એ માન્યતાના વળગાળ સહિત આપણું એવું જ વર્તન થઈ રહ્યું છે. શુદ્ધ આત્માને ન શોભે તેવું વર્તન થઈ રહ્યું છે. શુદ્ધ આત્માને અનુચિત ઉચિત નથી એવું વર્તન આપણું થઈ રહ્યું છે. એને એ ગાંઠ પણ એક ભવનું નથી, અનાદિથી ચાલ્યું આવે છે. જ્યારથી આ જીવ છે ત્યારથી અત્યાર સુધી એ ચાલ્યું આવે છે. આનો વિચાર કરવાનો છે. કરે રે, આટલા બધા ભવથી કેટલા ભવ થયા, અનંતકાળ ગયો, અનંતકાળમાં કેટલા ભવ કર્યા, અને હજી એ ભૂત ઉતરતું નથી, એ ભૂત જતું નથી. આ તો ખેદની વાત છે, મોટા દુઃખની વાત છે. અરે જે મને આવું ભૂત વળગ્યું છે, મોહનીય કર્મનું ભૂત મને વળગ્યું, અને હું આ ઊંધી માન્યતામાં રાચી રહ્યો છું, આ શું છે બધું? ગુરુદેવ જે કહે છે એ વાતને પકડવા જેવી છે ભાઈ, બહુ સરસ વાત મૂકી છે. અને એ ભૂત વળગ્યું છે એમાં શું છે, શું માન્યતા છે? તો કે આ શરીર મારું છે, જે શરીર છે એ રૂપે હું છું, આ શરીરના કાર્ય કરવા વાળો હું છું, આ પુણ્ય પાપના ભાવ બધા જે થાય છે તે મારામાં થાય છે, મને થાય છે, આ ચાર ગતિ રૂપે હું પરિવર્તન કરું છું એ હું છું, હું દેવ છું ને હું મનુષ્ય છું, તિરંજમાં જાય છે તો હું વાઘ છું અને હું કાગડો છું ને હું કાબર છું અને હું કૂતરો છું. અરે નાનામાં નાનો જીવ જે છે, જેને આપણે એકેન્દ્રિય કહીએ, એને ભલે એની પાસે શબ્દો નથી, એની પાસે શબ્દો નથી, એને મન નથી, છતાં પણ એનો જે ભાવ છે એ ભાવમાં એ શરીર સાથે એકત્વ છે એવો ભાવ છે. એકેન્દ્રિયમાં હોય કે નિગોધમાં હોય, પણ એનો ભાવ કેવો છે, એ જેની સાથે જ્યાં રહ્યો છે એ એનું છે એવો જ ભાવ વર્તે છે. કોઈ જીવ એવો નથી કે જે એમ માનતો હોય કે હું જુદો છું. સમ્યક દર્શન વિના એ થતું જ નથી. એટલા માટે તો પંચેન્દ્રિય સંઘની જે છે એને જુદું પડે છે. તિર્યંચને આપણે કહીએ છીએ ને કે તિર્યંચને સમ્યક દર્શન, તો તિર્યંચને સમ્યક દર્શન તિર્યંચના ભાવમાં થાય, પણ પંચેન્દ્રિય સંઘની છે એને થાય છે. નારકીના ભાવમાં પણ થાય અને દેવના ભાવમાં, મનુષ્યના ભાવમાં, ચારેય ગતિમાં સમ્યક દર્શન થઈ શકે છે. હવે એ બધાના સમ્યક દર્શનમાં જ્ઞાનની તારતમ્યતા જુદી હોય છે, જ્ઞાનની અપેક્ષાથી વાત નહીં, પણ હું જુદો છું, હું આ અને આ બીજું બધું જુદું એવો જે ભાવ એ તિરંજના ભાવમાં પણ એને થાય, પોતાના સ્વરૂપનું ભાન થવું એવું સમ્યક દર્શન, દર્શન અપેક્ષા એ જ્ઞાનની અપેક્ષા નહીં. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર, એ ત્રણ થઈ અને આપણે સંકિત કહીએ છીએ, અને એમાં પછી ચોથી વાત એ સમ્યક શ્રદ્ધા છે, એનું પરિણામ છે. અને પાંચમી વાત છે તે કર્મની પ્રકૃતિ જે છે એ જાય છે, એટલે ઉપશમ થાય, ક્ષયોપશમ થાય કે ક્ષય થાય, એટલે પાંચ વસ્તુ એમાં બને છે. તો એમાંથી જે પહેલો પાર્ટ આપણે લઈએ કે આ હું અવલોકન તરીકેનો જે ભાવ છે ને, એ ભાવ એ જુદો પડવાનો જે ભાવ થાય છે ને, પરથી હું જુદો છું, એ પરથી જુદા પડવાનો ભાવ હજી સુધી આપણને થયો જ નથી. આ બધું પર છે, જુદું છે, એને બદલે આપણે તો હજી એ માન્યતા લઈને જ બેઠા છીએ. એટલે બધા જ જીવોને એવી જ દશા છે. જે બધા જીવો જે સમ્યક દર્શન વિનાના છે એની બધાની એમ જ માન્યતા છે. કીડીનો જીવ છે તો એ કીડીને પોતાનું શરીર જે છે એને પોતે પોતા રૂપે જ માને છે, અને સિંહ છે તો સિંહ એના રૂપે માને છે, અને ઊંટ છે તો ઊંટ એના રૂપે માને છે, અને મનુષ્ય છે તો મનુષ્ય એના રૂપે માને છે. હું કહેતા પોતે શરીર અને પોતાની વર્તમાન પર્યાય જે છે એને જ માને છે. અને આ માન્યતા જે છે એ પેલા મોહની કર્મનું ભાવ્ય છે, એ પોતાનું નથી, પોતે એનો ભાવક નથી. એ માન્યતા જે છે એનો વળગાડ એને લાગ્યો છે અને એ અનાદિનો છે, અનંતકાળથી છે. હવે આ મનુષ્ય ભવની અંદર જો એ માન્યતાને, એ ગાંડપણને જો દૂર નહીં કરે તો ગુરુદેવ કહે છે કે ભાઈ ભૂંડા હાલ થશે. આ ગાંડપણનું ફળ તો ચાર ગતિની રખડપટ્ટી છે, અને આવું ગાંડપણ એ ભેદ જ્ઞાન વડે દૂર થાય. શું ભેદ જ્ઞાન કરવું પડે? કે આ મોહનીય કર્મનું ભાવ્ય છે, એ ખોટી માન્યતા છે, ઊંધી માન્યતા છે, અને એ માન્યતા કરવાને લીધે હું મારા શુદ્ધ નિર્મળ સ્વરૂપથી ચ્યુત થઈ જાઉં છું, એનાથી દૂર ચાલ્યો જાઉં છું, મારા સ્વરૂપની દ્રષ્ટિ મને નથી, એટલે આમ થાય છે. આ માન્યતાને દૂર કરવા માટે એને ભેદ જ્ઞાન કરવું પડે કે એ ભાવ મારા હોઈ શકે જ નહીં, એવું એને ભેદ જ્ઞાન કરવું પડે. પર પદાર્થ તો મારો છે જ નહીં, પૂતગળ શરીર તો છે જ નહીં, પણ એવા ભાવ પણ મારા હોઈ શકે જ નહીં, કેમ કે હું ભગવાન આત્મા ત્રિકાળી નાયક 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 અનંત ગુણોનો પિંડ છું, એમાં એવો કોઈ ગુણ નથી કે એ ભાવો કરે, એમાં કોઈ ગુણ નથી કે જે આવા શરીરને એ ધારણ કરે, કોઈ પણ શરીરને આત્મા ધારણ કરતો જ નથી. આત્મા અને શરીર એક જ ક્ષેત્રમાં રહે છે, આત્માની અંદર કોઈ શરીર વ્યાપતું નથી, શરીરનો કોઈ ગુણ, પૂતગળનો કોઈ ગુણ આત્મામાં જ વ્યાપતો નથી કે આત્માનો કોઈ ગુણ એ શરીરમાં વ્યાપતો નથી. એટલે બંને તદ્દન ભિન્ન છે, સદાય ભિન્નતા, ભૂતકાળમાં પણ એમ જ હતું, અનાદિથી એમ જ ચાલ્યું આવે છે. પણ આને આ ગાંઠ પણ છે, એટલે એ ભેદ જ્ઞાન કરતો નથી કે આ શરીરથી જુદો અને આવા ભાવોથી પણ જુદો હું છું. એના બદલે એ ઊંધું કરે છે, એને પરમા સુખ બુદ્ધિ છે કે આ શરીર મારું સારું, મારું સૌષ્ઠવ સારું, હું બળવાન, હું રૂપાળો, એને લીધે થઈને મને આનંદ રહે છે, હું મારી બધી ઇન્દ્રિયો સારી છે એટલે હું સુખી છું, અને ઇન્દ્રિયોને કારણે બધા ભોગ હું ભોગવું છું, અને એમ કરતા એ પરને પોતાનું માનવા લાગે છે અને એમને એમ એ રખડે છે. પરંતુ શુદ્ધ ચૈતન્યમય સુખધામ, રોજ સુખધામ તો બોલીએ છીએ પણ સુખધામ શું છે? અહીંયા ગુરુદેવ કહે છે કે શુદ્ધ ચૈતન્યમય સુખધામ, સુખનું ધામ તો ભગવાન આત્મા પોતાનું ચૈતન્ય સ્વરૂપ છે તે સુખધામ છે, બીજું કોઈ સુખનું ધામ નથી, બીજે ક્યાંય સુખ નથી. શુદ્ધ ચૈતન્યમય સુખધામ એવા સ્વરૂપમાં સુખબુદ્ધિ થતા પરને પોતાનું માનવા રૂપનું જે ગાંઠ પણ છે ને, એ ગાંઠ પણ ચાલ્યું જાય છે અને પોતે પરરૂપ થઈ જાય છે એવું ગાંઠ પણ ચાલ્યું જાય છે. જો એને પોતાનું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે એને સુખધામ દેખાય કે એ જ સુખનું ધામ છે, એ જ પરમ સુખનું ધામ છે, એમાંથી આવ્યા બાદ સુખની પ્રાપ્તિ થાય છે, એ મારું સાચું સ્વરૂપ છે, મારે બીજા કોઈની જરૂર નથી, બીજાની અપેક્ષા નથી, માટે માત્ર એની જ પ્રાપ્તિનો મને પુરુષાર્થ હો, એવો એને નિર્ણય થાય તો પછી એનો પ્રયત્ન એમ થાય અને પછી પુરુષાર્થ દ્વારા પોતાના શુદ્ધ નિર્મળ સ્વરૂપની એ પ્રાપ્તિ કરી શકે, પર્યાયમાં એને એ અવ્યાબાદ સુખનો આનંદ થઈ શકે. પણ એને એમ નક્કી તો થવું જોઈએ ને કે આ મારું શુદ્ધ સ્વરૂપ જે છે તે સુખનું ધામ છે, પોતાના સ્વરૂપમાંથી આવતો સુખ અને આનંદનો અનુભવ કે એક વખત જરાક જેટલોય કરે ને, એક થોડીક ક્ષણ પૂરતોય કરે ને, તો એની માન્યતા બદલાઈ જાય. એટલા માટે આ મહાપુરુષો એમ કહે છે કે ભાઈ તું એક ક્ષણ માટે એનો અનુભવ કરી લે, અમને એ અનુભવ થયો છે માટે અમે તો એ અનુભવ કરવા માટે પ્રેરાઈએ છીએ ને, વારંવાર એનો જ ઉદ્યમ કરીએ છીએ, એનો જ પુરુષાર્થ કરીએ છીએ ને, અમારા સ્વરૂપમાં જઈએ છીએ. અમને હવે કરુણા થાય છે કે ભાઈ તું પણ આવો એક ક્ષણનો અનુભવ કરી લે ને, એક વખત એટલો અનુભવ કર ને. ગુરુદેવને આવો અનુભવ હતો અને જે આનંદ હતો અને જે દ્રષ્ટિ બદલાઈ ગઈ હતી, એટલે અમને ખૂબ કરુણા થતી હતી, એટલે હંમેશા રોજ એની એ જ વાત કરતા હતા કે ભાઈ તું સમ્યક દર્શન પ્રગટ કર, બસ એક જ વસ્તુ, તું સમ્યક દર્શન પ્રગટ કર, અને સમ્યક દર્શન પ્રગટ કરીશ તો તું ક્યાંય ખોવાઈ જવાનો નથી, ચાર ગતિમાં રખડપટ્ટી તારી થવાની હતી. એટલે હંમેશા એ વાત કરતા કે આ સમ્યક દર્શન રૂપી દોરો તું પરોવી દે તો તારી સોય ખોવાઈ નહીં જાય, નહીતર તો સોય ખોવાઈ જશે. આ ચાર ગતિના ભ્રમણમાં તું ક્યાંય ફેંકાઈ જઈશ, કોને ખબર આ ભાવ પછીથી ક્યાંય કોઈ જંગલની અંદર તું નોળિયો કે કાચિંડો થઈશ, અરે પ્રભુ ગિલ્લોડી થઈશ કે માખી મચ્છરમાં ચાલ્યો જઈશ, ક્યાં તને ખબર છે ભાઈ, તિરિંજમાં ક્યાંય ચાલ્યો જઈશ. સમ્યક દર્શન પ્રગટ કરે એટલે ખૂબ કરુણા થઈ ગુરુદેવને, ખૂબ ખૂબ કરુણા થઈ, અને બધા જીવો સક્ષમ છે છતાં કેમ સમ્યક દર્શન પ્રગટ નથી કરતા? એટલે શાસ્ત્રના આધાર લઈ અને શાસ્ત્રમાંથી જે વાત હતી એ દ્વારા એમણે ખૂબ ખૂબ આપણને પ્રેરણા આપી, માર્ગ બતાવ્યો, જ્યાં 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 આપણી ભૂલ થતી હોય હતી એ બધી ભૂલોને સુધારવા માટે ખૂબ ખૂબ પ્રયત્ન કર્યો. બે સમયના પ્રવચન તો આપ્યા પણ રાત્રિ ચર્ચાની અંદર પણ ખૂબ ખૂબ સ્પષ્ટતાઓ કરી કે પ્રભુ તું જે માની રહ્યો છે એ એમ નથી, એ અનુભવ સહિત અમે કહીએ છીએ કે આ માર્ગ છે અને આ રીતે સુખ છે, સુખનું ધામ આત્મા છે, આત્મા સિવાય બહારમાં ક્યાંય સુખ નથી, અને એક વખત એનો અનુભવ થાય પછી દ્રષ્ટિ પલટાઈ જાય છે, પછી બહારમાં બધું ફિક્કું લાગે છે, અને એ એવા ભાવમાં ગુરુદેવે તીર્થંકર નામ ગોત્ર બાંધી લીધું. ખૂબ ભાવ કર્યા, 45 વર્ષ સુધી આવા ભાવ કર્યા. એટલે જ્યાં ને ત્યાં તમે જોશો કે કોઈ પણ પ્રવચનની અંદર આ વાત આવશે. ગુરુદેવની કરુણા જે છે એ દરેક પ્રવચનમાં છે. તમે જરાક એમાં દ્રષ્ટિ કરશો તો ગુરુદેવની કરુણા તમને મળશે. અહીંયા કહે છે કે ભાઈ, એવા સ્વરૂપની અંદર સુખબુદ્ધિ થતા પરને પોતાનું માનવારૂપ ગાંઠ પણ દૂર થઈ જાય છે. મનુષ્ય ભવની સાર્થકતા વિચારી હે ભાઈ ભેદ જ્ઞાન પ્રગટ કર, ભેદ જ્ઞાન પ્રગટ કર, બસ બીજું કંઈ કરવાનું નથી. તું ભેદ જ્ઞાન પ્રગટ કરીશ પછી તો સ્વની અનુભૂતિ તને તરત જ થશે. ભેદ જ્ઞાન અને સ્વાનુભૂતિ ને બહુ ઘેરો સંબંધ છે, એનામાં વાર નથી લાગતી. ભેદ જ્ઞાન અને સ્વાનુભૂતિની વાત આપણે આ વખતે કરવાના છીએ. તારીખ 25મી મે થી 28મી મે સુધી પૂજ્ય ગુરુદેવની જન્મજયંતિ આપણે અમેરિકામાં ઉજવી રહ્યા છીએ. આ પ્રસંગે ઘણા મહાનુભાવો એ વખતે આવશે, અભ્યાસીઓ આવવાના છે, અને એ એમની સાથે બેસી અને ચર્ચાઓ થશે. રાજુભાઈ કામદાર પણ આવે છે, હું પણ છું, અને બીજા અભ્યાસીઓ ખૂબ આવવાના છે. બહુ મોટો પ્રસંગ છે. હસમુખભાઈના કહેવા પ્રમાણે આખરે 100 જેટલા તો રજીસ્ટ્રેશન થઈ ગયા છે, અને બીજા કેટલા બધા લોકલ પણ હશે. ગુરુદેવે ઘણી સૂક્ષ્મ વાતો લીધી છે. આ વખતે તો વિચાર એવો છે કે કેટલીક સૂક્ષ્મ વાતો જે એમને ખૂબ અભ્યાસ છે એમને માટે પણ લઈએ, સાથે બેસી અને એકબીજાના વિચાર જાણીએ, પ્રતિભાવો જાણીએ, સમજીએ, અને એમ કરતા સાચા માર્ગની આપણને દ્રઢતા થાય, પ્રરૂપણા થાય એવો ભાવ છે. પ્રભુ જે થાય છે તે થાય છે, બધું યથાયોગ થઈ રહ્યું છે. અહીંયા ગુરુદેવ કહે છે કે અજ્ઞાની રાગને અને પોતાને એક કરતો થકો અનુભૂતિ માત્ર જે ભાવક, ખરેખર તો કેવો છે પોતાનો જ્ઞાનીનો ભાવ તો અનુભૂતિ માત્ર, સ્વની અનુભૂતિ માત્ર જે ભાવક ભાવ જે છે એને ઉચિત નથી એવો અનુચિત ભાવ અજ્ઞાનીનો છે. એટલે અજ્ઞાની રાગને અને પોતાને એક કરે છે એટલે પેલો અનુભૂતિ માત્ર જે ભાવક ભાવ એનાથી ઉચિત નહીં એવો વિચિત્ર ભાવ્યરૂપ ક્રોધાદી વિકારોથી મિશ્રિત ચૈતન્ય પરિણામ વિકાર વાળો હોવાથી તે પ્રકારના ભાવનો કરતા પ્રતિભાસે છે. જેવા ભાવ કરે છે એનો એમ એ કરતા પ્રતિભાસે છે. ગુરુદેવ આગળ પણ કહે છે કે પુણ્ય અને પાપના ભાવ પોતાના અવિકાર અનુભૂતિ માત્ર ભાવકને અનુચિત ભાવે છે. આ પુણ્યના ભાવ અને પાપના ભાવ, આ રાગને દ્વેષના ભાવ, શુભાશુભ ભાવ, એ ભાવો પોતાનું જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપને ઉચિત નથી, એવા સ્વરૂપને ઉચિત એ ભાવ નથી. પ્રભુ પ્રભુ આ શુદ્ધ સ્વરૂપને ઉચિત ભાવ શું હોય? આ નિર્મળ શુદ્ધ સ્વરૂપ છે ભગવાન આત્મા, એને ઉચિત ભાવ કેવો હોય? 2 મિનિટ વિચાર કરીએ, 2 ક્ષણ વિચાર કરીએ તો આપણને થાય કે ના ના, આ બધો ભાવ ન હોય, મને આ ભાવ ન હોય. સિદ્ધને ક્યાં છે આવો ભાવ? આ ભાવ મને ઉચિત નથી લાગતો. આ ભલે શુભ ભાવ હોય તો પણ એ ભાવ મારો નહીં, મને ઉચિત નથી. હું તો અનુભૂતિ માત્ર છું, હું મારા સ્વરૂપને અનુભવ કરું એવો ભગવાન આત્મા છું. અતિન્દ્રિયપણે અનુભવમાં આવું એવો ભગવાન આત્મા છું. અનુભૂતિ માત્ર હું ભાવક, એને આ બધા ભાવો ઉચિત નથી, એ બધા અનુચિત છે. એને એવા અનુચિત ભાવ્ય એ અજ્ઞાનીને હોય, મને ન હોય. આ પુણ્ય અને પાપના ભાવ પોતાના અવિકારી અનુભૂતિ માત્ર ભાવકને યોગ્ય નથી, એને લાયક નથી, એને માટે તો એ અનુચિત ભાવ્ય છે. ભગવાન આત્મા તો નિર્મળ જ્ઞાન અને આનંદની મૂર્તિ છે ને, એને તો કેવો ઉચિત ભાવ હોય? સમ્યક દર્શન જ્ઞાન અને અતિન્દ્રિય આનંદની નિર્મળ અવસ્થા રૂપે થવું એ એને શોભે, એવો એને ઉચિત ભાવ હોય. આ તો બધું અનુચિત છે. ભગવાન આત્મા નિર્મળ જ્ઞાન આનંદની મૂર્તિ અને એવી નિર્મળ પર્યાય થાય, અને એને તો પોતાના સ્વરૂપની અનુભૂતિ હોય, પોતાના સ્વરૂપમાં જ રહે. તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન પોતાના સ્વરૂપમાં સ્થિર થયા છે, અને આવ્યા બાદ સુખ આનંદનો અનુભવ કરી રહ્યા છે તો જ્ઞાન ભાવે છે, આનંદના ભાવે છે, અતિન્દ્રિયપણે એ જ્ઞાન આનંદની લહેરમાં છે. એટલે મને શું શોભે, મને સમ્યક દર્શન શોભે, મને અતિન્દ્રિય આનંદ શોભે, મારી એવી અવસ્થા થાય એ મને શોભે, એ ઉચિત છે. પણ આ પુણ્ય પાપના ભાવ, શુભાશુભ ભાવ, રાગ દ્વેષના ભાવ, આ બધા ભાવ, આ વિકારી પરિણામ, એ બધું મારા આત્માને ઉચિત નથી, એ બધું મારા આત્માને અનુચિત છે, એવું ભાવ્ય મને ન હોય. નિર્મળ વિતરાગી શાંતિનું વેદન કરવું એ જ ઉચિત ભાવ્ય છે, મને એ જ હો. નિર્મળ વિતરાગી શાંતિ, આ બહારની શાંતિની વાત નથી પ્રભુ, આત્મામાં જાય છે ને જે શાંતિનો અનુભવ થાય છે એનું વેદન, એ જ એનું ઉચિત ભાવ્ય છે. આ શુભાશુભ ભાવ છે એ એનું ઉચિત ભાવ્ય નથી, એ તો અનુચિત ભાવ્ય છે, એ તો ક્ષણિક ભાવ્ય છે, એ તો પરનું લક્ષ્ય કરતા થતું ભાવ્ય છે, એ તો વિકારી પરિણામ છે, એ તો બંધનું કારણ છે. પ્રભુ એ મારું ન હોય, મને ન હોય. હું ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાયક જ્ઞાયક જ્ઞાયક, મને તો નિર્મળ વિતરાગી શાંતિનું વેદન હોય અને એ જ ઉચિત ભાવ્ય છે. પણ અજ્ઞાનીને પેલા ભૂતની ચેષ્ટા જે મનુષ્યને માટે યોગ્ય નથી, મનુષ્યને એવી ભૂતની ચેષ્ટાઓ હોય નહીં, અને એ જેમ ભૂતની ચેષ્ટા મનુષ્યને યોગ્ય નથી એવી રીતે આ પુણ્ય પાપના ભાવની જે ચેષ્ટાઓ, પુણ્ય પાપના ભાવરૂપે થવું, શુભાશુભ ભાવરૂપે પરિણમવાની મારી બધી જે ચેષ્ટાઓ થઈ રહી છે એ મને, મારે માટે યોગ્ય નથી, એ ચેષ્ટાઓ મને ઉચિત નથી, એ ભગવાન આત્માને યોગ્ય ચેષ્ટા નથી. પ્રભુ તે અનુભૂતિ સ્વરૂપ ભાવકનું અનુચિત ભાવ્ય છે. એ બધા રાગ દ્વેષના ભાવ, પુણ્ય પાપના ભાવ, એ તો આ અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્માને માટે અનુચિત ભાવ્ય છે. પુણ્ય પાપના ભાવની ચેષ્ટા પ્રગટ થતા નિર્વિકારી ચૈતન્ય સ્વરૂપ છે તેવી નિર્વિકારી અવસ્થા નથી રહેતી. એવા ભાવની ચેષ્ટા થવાને કારણે પોતે વિકાર વિનાનો ચૈતન્ય ભગવાન આત્મા નાયક 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 છે એવી અવસ્થા પછી નથી રહેતી, નથી થતી. પુણ્ય પાપના ભાવે પરિણમન કરતા, એવી ચેષ્ટા કરતા પોતાની શાંતિ હણાઈ જાય છે. અને એટલા માટે અહીંયા કહે છે કે નિર્વિકાર ચૈતન્ય સ્વરૂપ છે તેવી નિર્વિકારી અવસ્થા ન રહેતા ચૈતન્યની પર્યાયમાં વિકારનું મિશ્રિતપણું થઈ જાય છે. પેલા શુભાશુભ ભાવનું મિશ્રિતપણું થઈ જાય છે.
આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ.
સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રશાંતિ અનંત સુધામય જે પ્રણમો પદ તે વરતે જયતે પ્રણમો પદ તે